ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्या कुक्षिरत्नम् शब्दजितरवात्मजम् राजचंद्रमहंवंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्।
ज्ञानियों उपकार अमाप छे। आ जगतनी अंदर जीव ने अनेक लोकोनो संबंध थाय छे, पण एक संबंध मुक्तिनो कारण बनतो नथी सिवाय के ज्ञानीनो योग। ई एक ज एवो छे के जे जीवने मुक्तिनो कारण बनी शके छे, एटले एनो उपकार वाड़ी शकाय एम नथी। एवा ए आ काळना महाज्ञानी परम कृपाळु श्रीमद राजचंद्रदेव एना वचनामृत एमना बोधनो स्वाध्याय आपणे करीए छीए। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 270 મુંબઈ મહાસુદ 1947 આપને સહજ વાંચનના ઉપયોગ અર્થે આપના પ્રશ્નનો ઉત્તરવાળો કાગળ આ સાથે બીડું છું। પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે। સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતા સ્નેહ ઉભરાતો નથી। આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે। જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી। કદાપી સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશો, પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહત્યાગ નહીં કરી શકાય એમ રહે છે અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ એમ થઈ આવે છે। આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે। પૂજ્ય સૌભાગભાઈ ઉપર લખાયેલો આ પત્ર ભક્તિનું કેવું અદ્ભુત મહાત્મ્ય બતાવે છે। સત્સંગ શું ચીજ છે, સત્સંગનું મૂલ્ય કેટલું છે, કેવું છે? સત્પુરુષના બોધના વચનો કાને પડે, એના આશયની વિચારણા થાય, એના ભાવની વિચારણા થાય। એક વિતરાગ પુરુષના વચનોના ભાવની વિચારણા, એ કેટલો ઉત્કૃષ્ટ સંયોગ છે, એનો ક્યારે મૂલ્ય આવે છે ખરું? જીવનમાં તો કેટલા તુચ્છ પ્રસંગો ચાલ્યા જ કરે છે, જ્યાં વિષય અને કષાયને જ પોષણ મળે. પણ વિતરાગતાનો જેમાંથી જન્મ થાય, જીવ કોઈ અલૌકિક પ્રદેશની અંદર વિચરે, પોતાના સ્વરૂપના અનુસંધાનમાં ચાલ્યો જાય, દેખાતું નથી, અનુભવાય, એ યોગ કેટલો મહત્વનો છે અથવા જીવનની અંદર કેટલો પ્રકૃષ્ટ પ્રકારે છે. કૃપાળુ દેવા વાત સૌભાગભાઈને લખે છે, પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. પરમાત્મામાં પરમ સ્નેહ કરવો. પરમાર્થ શું છે? પરમાર્થમાં તો આત્માની રુચિ છે, આત્માની પ્રાપ્તિના માર્ગની સાધના છે. એ આત્મા પ્રાપ્ત કેવી રીતે થાય? તો એ આત્મા પ્રાપ્ત કરેલા જીવો જેને પરમાત્મા કહેવાય, આવું સ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે, નિજ સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે, પોતાના ચૈતન્યમાં જેનો નિરંતર નિવાસ છે, અનંત અવ્યાબાદ સુખની અંદર જેવો સ્થિત થયા છે, એવા પુરુષો, એવા ચૈતન્ય આત્માઓ એ પરમાત્મા છે. તો જીવને સ્નેહ કરવાનો છે. કોની સાથે સ્નેહ કરવો? ભટકતા જીવો સાથે, પરિભ્રમણ કરતા જીવો સાથે, ભવાભિનંદી જીવો સાથે, વિષય કષાયની અંદર રાચી માચીને રહેલા જીવો સાથે, અહમ અને મમત્વમાંથી ઊંચા જ નથી આવતા એવા જીવો સાથે? કોની સાથે સ્નેહ કરવાનો છે? કેનો સ્નેહ જીવને ફળદાયી થાય? જ્ઞાની કહે છે, પરમાત્મામાં પરમ સ્નેહ કરવો. જેવો સંસારના જન્મ મરણને ટાળ્યું છે, જેવોએ હવે કર્મ ન બંધાય એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે, ઉત્તમ કોણ આ જગતની અંદર? એવમ મય અભિથુઆ વિહુય રયમલા પહીણ જર્મના. વિહુય રયમલા, જેણે કર્મરૂપી રજ નો નાશ કર્યો છે, પહીણ જર્મના અને જન્મ જરા મરણનો જેણે નાશ કર્યો છે, તિથઈ રામે પસ્યંતુ, એવા તીર્થંકર પરમાત્માઓ અમારા ઉપર પ્રસન્ન થાઓ. ઓળખીએ, જેની સ્તુતિ કરીએ છીએ, જેની સ્તવના કરીએ છીએ, જેની ભજના કરીએ છીએ, કોની કરવાની છે? સ્નેહ કોની સાથે? ભક્તિ કોની કરવી? સ્તુતિ કોની કરવી? શરણ કોનું લેવું? પરમાર્થમાં વિચારણાનું કેન્દ્ર કોણ? પરમાર્થમાં ભક્તિનું કેન્દ્ર કોણ? જ્ઞાનીઓએ તો કહ્યું છે કે સંસાર અશરણ છે. બીજી ભાવના, સંસાર અનિત્ય છે, અશરણ છે. તો સંસારનો કોઈ પદાર્થ, સંસારનો કોઈ સંબંધ, સંસારનો કોઈ સંયોગ, સંસારનો કોઈ કારણ શરણ આપી શકે ખરું? સંસારનું કોઈ સ્વરૂપ જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે? કોઈ સ્વરૂપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ કે નિકૃષ્ટમાં નિકૃષ્ટ સ્વરૂપ, ચક્રવર્તીનું સ્વરૂપ કે દેવાધિદેવ ઇન્દ્રનું સ્વરૂપ પણ જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ હોવાને કારણે સ્વીકાર્યું નથી. અધોગતિ તિર્યંચ અને નારકી ગતિની તો સ્વરૂપની વાત જ નથી, પણ મનુષ્યમાં તીર્થંકર અથવા તો ચક્રવર્તી અને દેવગતિમાં ઇન્દ્ર, એના સ્વરૂપને પણ જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ હોય, જ્યાં કર્મ સાથેનો સંબંધ હોય અને જ્યાં જન્મ મરણની સંભાવના હોય તેનો સ્વીકાર નથી. પરમાત્મા એને કહેવાય કે જેણે આ બંને તત્વનો પ્રાપ્ત કર્યા છે, જેણે અષ્ટકર્મનો નાશ કર્યો છે, શુદ્ધ સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, અને બીજું જન્મ જરા મરણ હવે જેને કરવાપણું નથી, એને જૈન દર્શનમાં કહેવાય છે નિર્વાણ. નિર્વાણ એટલે જેને દેહનું ધારણ કરવાપણું રહેતું નથી એનું નામ નિર્વાણ. વાણ એટલે શરીર, એ સંસ્કૃત શબ્દ છે. વાણ એટલે શરીર અને નિહ એટલે નિગતઃ. એટલે હવે શરીરનું ધારણ કરવાપણું જેને રહ્યું નથી હંમેશને માટે સદા સર્વથા, એવી જે અવસ્થા જીવની, ચૈતન્યની, આત્માની, એને નિર્વાણ પદની પ્રાપ્તિ કહેવાય. તો પરમાત્માના આ લક્ષણ છે. જ્ઞાની કહે છે પરમાત્મામાં સ્નેહ કરવો. પણ સાહેબ, પરમાત્મામાં સ્નેહ ક્યાંથી થાય? અમારી આજુબાજુ તો સંસારના સંબંધનું શું કરવું? અમે તો સંબંધમાં જીવતા જીવો છીએ. સંબંધ વિના તો અમને મજા જ ન આવે. સંબંધ બાંધવામાં અને સંબંધ બગાડવામાં પાછું આપણું એક એક વન વે ટ્રાફિક નથી હો. આપણે બે જોઈએ છીએ, સંબંધ બાંધવાનું પણ સમયે સમયે રોજ જોઈએ છીએ. 70 વર્ષનું 80 વર્ષનું જીવન થાય તોય સમય બગાડવામાં પણ અમને મજા આવે. એટલે ઘણા એમ કે આ ઉંમરે આને હક નથી, તોડફોડ કર્યા જ. 80 વર્ષની ઉંમર થઈ, હવે તો વિરામ પામ, હવે તો શાંત પામ. હજી ખટપટ, હજી ગમે ત્યાં લાઈ લાગે, પૂળા મુકાય તો એ પહોંચી જાય ખટપટ કરવા. આને આમ સમજાવે, આને આમ કે, આને આમ કે, એ કંઈ ઠંડુ ન પડે વાતાવરણ. વાતાવરણ કંઈ શાંત ન થવું જોઈએ, કંઈ સમાધાન ન થવું જોઈએ, કોઈ રાગ દ્વેષ સમાપ્ત ન થવા જોઈએ, ચાલુ જ રહેવા જોઈએ. આવી પ્રકારની વૃત્તિ જીવની, સંબંધો બનાવવા અને સંબંધો બગાડવા, એવાની અંદર રહેનારા અમે પ્રભુ, અમે પરમાત્મા સાથે સંબંધ કેવી રીતે કરી શકીએ? કારણ કે એ સંબંધ કરતાં અમને આવડતું નથી. કારણ કે સંબંધ કરવામાં અમે શેનો ઉપયોગ કરીએ છીએ? વિષય કશાયનો. આપણા સંબંધ કેનાથી બને? કોકને ચા પાવી પડે, કોકને નાસ્તામાં લઈ જવો પડે, કોકને બહાર લઈ જાય, કોકને હોટલમાં જમવાનું કહી. જ્યારે જ્યારે સંબંધ આપણે બનાવવા હોય ત્યારે વિચાર કરો શું શું કરવું પડે. બે વાર એના ઘરે જઈએ, હલો અમ છો કરીએ, આમ તો આમ તો ટેલિફોન કરીએ, કાં કેમ છો, જરા સંબંધ રાખવાનો. કાંઈ લેવા દેવાનો હોય તો ઓહો, બે દી પહેલાં સાંભળું તો જરા તમને છે તાવ આવી ગયો તો, હવે એને તાવ આવ્યોમાં તને ક્યાં પેટમાં દુખ્યું. પણ સંબંધ જેને બનાવવો છે, એ ઓલાનો તાવ, ઓલાનું માથું દુખવું, ઓલાના પગમાં મોચ આવવી, એ બધું જાણી પોતાને બહુ જ દુઃખ થાય છે. આવું દેખાડો કરવો, ખરેખર કાંઈ થતું જ નથી, આ તો થાય થાય જ નહીં. છતાંય સંબંધ છે ને ભાઈ, સંસારમાં ન ગયા હોય તો ખરાબ લાગે, ન પૂછીએ તો આમ થાય, વગેરે વગેરે. આપણે એ વાતમાં ન પડીએ, આ બધું જાણીએ છીએ આપણે, આપણે એના માસ્ટર છીએ. ભગવાન સાથે સંબંધ વધારવો હોય તો શું કરવું? ચા પાવી પડે, નોતરું દેવું પડે, હોટલમાં લઈ જવા પડે, એને કંઈ વિશેષ નિમંત્રણ આપવું પડે, કંઈ કરવું પડે. વિષય કસાયથી પરમાત્મા સાથે સંબંધ આપણે નથી બાંધી શકતા, નથી બગાડી શકતા. પ્રેમ સિવાય બીજી કોઈ ચીજ ખરી? પરમાત્મા સાથે સંબંધ બાંધવામાં પ્રેમ સિવાય કોઈ બીજી ચીજ ખરી? ભક્તિ સિવાય કોઈ બીજી ચીજ ખરી? શરણાંગતિ સિવાય કોઈ બીજી ચીજ ખરી? અને એને કંઈ જોઈ છે? આપણે આપવા માટે ઘણું તૈયાર થાય કે લે ને પ્રભુ, એક કલેક્ટર આયરે સંબંધ બાંધવામાં જો 2-5 હજારનો ખર્ચો અમે કરતા હોય, ઇન્કમ ટેક્સ ઓફિસર આયરે સંબંધ બાંધવામાં પણ 10,000 ખારા કરી નાખતા હોય, તો તારી આયરે સંબંધ બાંધવામાં કે તારી ઈચ્છા વિના દુનિયાનું પાંદડું નથી હાલતું, તો તું કહેતો 50,000 તારા માટે વાપરી નાખીએ, પણ ઓલાને કંઈ જોતું. અને જો આ ભગવાન 50,000થી આવતો હોય તો આપણા ભાગે આવે જ નહીં. આ કરોડપતિઓ ભગવાનને પોતાની તિજોરીમાં પૂરી દઈએ તો સામાન્ય માણસને તો ભક્તિનો પણ અવસર ન મળે. પણ આ પરમાત્મા, આ આત્મા વિષય કસાયથી પર છે. વિષય કસાયથી એને બાંધી ન શકાય, એની સાથે સંબંધ બાંધવા માટે તો પરમ સ્નેહ જોઈએ, પ્રભુ પ્રત્યેનું અર્પણતા જોઈએ, નિસ્વાર્થ બુદ્ધિ જોઈએ. એ અર્પણતા વિના પરમાત્મા સાથે સ્નેહ થાય નહીં. પણ જગતના જીવો કહે છે કે આ તો બહુ અઘરામાં અઘરી વાત તમે કરી, તમે અમને કંઈ ડીલ સોંપો, ટ્રાન્ઝેક્શન આપો, કંઈક પતાવી દઈએ અને ગમે તેને પાડી દઈએ. પણ આવી અર્પણતા કરવી, ભક્તિ કરવી, નિસ્વાર્થ ભાવે અર્પણ થવું, શરણાગતિ સ્વીકારવી. જ્ઞાની કહે છે વાત વિકટ છે, સંસારી જીવો માટે વિકટ છે. તો કે ગમે તેવી વિકટ વાટેથી પણ પરમાત્મામાં પરમ સ્નેહ થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. ભાઈ, વાત વિકટ છે. વિકટ એટલા માટે છે કે તું આપવા ધારે છે એ લેતો નથી. તું આપવા ધારે છે એ કંઈ લેતો નથી. એટલે આપણા ગણિત પ્રમાણે કે આપણે પ્રમાણે એની આરે સંબંધ થાય એવું બની શકે એમ. અને કંઈ પણ લેવાને આપ સર્વથા નિષ્પૃહ છો. તમે તો નિષ્પૃહ છો, તમને શું આપીએ અમે? હવે જેને કાંઈ જોતું નથી એને કેવી રીતે રાજી કરાય? આ સાદું ગણિત. જેને અપેક્ષા હોય કંઈ પણ પ્રકારની, અંદરમાં પણ ઈચ્છા હોય થોડી ઘણી, તો એને ગમે તે રીતે આપણે ખુશ કરી શકીએ. કંઈક ખબર પડવી જોઈએ આપણને કે આનો ટેસ્ટ શું છે, એની પસંદગી શું છે, આની ચોઈસ શું છે, આનું પ્રેફરન્સ શું છે, આને શું ગમે છે, આના સંબંધ કોની સાથે છે. તો મળી ગયું, આપણા હાથમાં દોરી આવી ગઈ, ગમે તે રીતે આપણે એનું કામ પતાવી શકીએ. પણ નિસ્પૃહ મહાત્માઓને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. પરમાત્મામાં સ્નેહ કરવો સંસારી જીવો માટે વિકટ છે, કારણ કે આપણી પદ્ધતિ આપણે સ્નેહ કરવા જઈએ છીએ, આપણી પદ્ધતિ ત્યાં કામ આવતી નથી. અહીંયા તો એક જ પદ્ધતિ છે કે એ પરમ તત્વમાં અહંભાવ અને મમત્વ ભાવ એ છોડીને એને અર્પણ થઈએ, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને અર્પણ થવાનું આપણા સ્વભાવમાં નથી. અહમ જ્યાં સુધી જાગૃત છે, મમત્વ ભાવ સંસારના પદાર્થ પ્રત્યે જ્યાં સુધી જાગૃત છે, ત્યાં સુધી પરમાત્મા સાથે સ્નેહ બાંધવામાં આ મમત્વ અને અહમ ભાવ એ બેને વિસર્જન કર્યા સિવાય પરમાત્મા સાથે સ્નેહનો સંબંધ બાંધી ન શકાય. તો હવે કરવું શું? એટલે આપણે સમજીએ છીએ કે આપણું આ કામ વિકટ છે ભાઈ, અમારાથી એ નહીં બને. પણ જ્ઞાનીની આજ્ઞા આ છે, ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. ભાઈ વાત ગમે તેવી વિકટ હોય પરમાત્મામાં સ્નેહ કરવા માટેની, તો પણ તારે સ્નેહ પરમાત્મા સાથે જ કરવો, પરમાત્મામાં જ કરવો. જગતની અંદર સૌથી કોઈ તને સ્નેહનું પાત્ર હોય તો તે પરમાત્મા છે. આવી શ્રદ્ધા ધારણ કરીને આપણી મુમુક્ષુને જેને કહીએ કે સૌથી પ્રિયમાં પ્રિય ચીજ કઈ, તો પરમાત્માની ભક્તિ. પરમાત્માની ભક્તિ આ અદ્ભુત સૂત્ર જ્ઞાનીઓએ ભક્તિ માર્ગમાં જિનેશ્વરની ભક્તિ કૃપાળુદેવે લખ્યું છે કે છેલ્લે કાંઈ નથી જોઈતું, એમાં છેલ્લે કીધું કે જેને ભક્તિ જોઈએ છે ને એ જો ન હોય ને તો માગવાની કાંઈ ઈચ્છા પણ નથી. ધીસ ઇઝ ધ મિનિમમ. ખ્યાલ આવે છે? ઓલી આગળની બધી તે વસ્તુ આગળની છે, પણ જો કાંઈ ન બને તો મિનિમમ જેને પરમાત્માની ભક્તિમાં લીનતા, અને એ જો લીનતા ન હોય તો કશું જ માગવાની ઈચ્છા તો મારે કંઈ જોઈતું જ નથી. આ મિનિમમ વસ્તુ છે. જીવે પ્રારંભ કરવો હોય ને તો મિનિમમથી થાય, શરૂઆત કરવી હોય તો મિનિમમથી થાય, પહેલું પગથિયું. ઓછામાં ઓછું તારે આટલું તો કરવું જ પડશે. તો શું કરવું પડશે? પરમાત્માની ભક્તિ. અને એ વાતને પરમ કૃપાળુ દેવે કેવી સરસ રીતે મૂકી છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ ગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. દોષ તો અનંત છે, પણ હવે કરવું શું? મિનિમમ શું કરવું? ઓછામાં ઓછું શું કરવું? વેર ટુ સ્ટાર્ટ, વેર ટુ બિગિન વિથ? પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, મારે તો પ્રભુની ભક્તિ, પરમાત્માની ભક્તિ, પરમાત્મામાં સ્નેહ, ગમે તેવી વિકટ વાટેથી થતો હોય. વિકટ વાતમાં વિકટ શું છે? એમાં એમાં સ્નેહ કરવામાં વિકટપણું શું છે? પરમાત્મા સાથે સ્નેહ કરવામાં વિકટપણું શું છે? તો જ્યારે પરમાત્મા સાથે પરમ સ્નેહ કરવો હોય ત્યારે સંસારનો સ્નેહ છોડવો પડે છે. બસ આ એક જ વિકટ કાંઈ નથી, એને કંઈ જોતું નથી. એવી કોઈ વસ્તુ નથી કે ભાઈ એટલી કિંમત મારાથી ન પહોંચાય, હું કાંઈ આપી શકું એમ નહીં. તો કે તારે આપવાનું કાંઈ નથી, તારે છોડવાનું છે. આ મફતના જે સ્નેહ સંબંધ ખોટા રાખીને તું બેઠો છું ભ્રાંતિના, તારે એ છોડવા પડશે. જ્ઞાનીઓએ ગાયું છે અનંત જીનંદ સુ પ્રીતડી રે, એમાં કહે છે કે પ્રીતિ તોડે જે ઘર થકી તે તોડે. જે પહેલાં તું તારી બધી પ્રીતિ સંસારની તોડ અને તો જ પ્રભુ સાથેની પ્રીતિ જોડ. પરમાત્મા સાથે પ્રીતળી કરવામાં વિકટતા કોઈ નથી, માત્ર એક જ છે કે સંસાર સાથેની પ્રીતળી છે એ જરા તોડવી પડે છે. અને આ જીવને આકરામાં આકરું શું લાગે છે? આ પ્રીતળી તોડવી આકરી લાગે છે. પ્રભુ સાથે પ્રીત જેને જોડવી છે એને સંસાર સાથેની પ્રીતને તોડવી પડશે. આમાં બીજો કોઈ શોર્ટકટ નથી. હું રહું, મારો સંસાર રહે અને મને પ્રભુ મળે, શક્યતા નથી. મીરાબાઈએ એના ભજનમાં કીધું, પિયા મિલન કો મેં ચલી, પિયા મિલન કો મેં ચલી, આપ હી ગઈ હિરાઈ. ગજબ થઈ ગયો કે હું તો પ્રભુને મળવા ગઈ અને ખુદ ખોવાઈ ગઈ. હું તો પ્રભુને મળવા ગઈ અને ખુદ ખોવાઈ ગઈ, સંસાર તો મારો ખોવાઈ જ ગયો. હું પણું પણ રહ્યું નહીં, અહમ પણું પણ રહ્યું નહીં, હું મીરા એ મીરા પણું પણ રહ્યું નહીં. પ્રભુને મળવા માટે કબીરજી એમ કહ્યું, પ્રેમ ગલી અતિ સા કરી તામે દો ન સમાય. આ પ્રેમની ગલીમાં બે નહીં સમાયો, પ્રભુ અને તું બે નહીં બને. સમજાય છે? પ્રભુ અને તું, હું ઊભો રહું 5.5 ફૂટનો અને 180 કિલોનો રૂડો રૂપાળો અને પ્રભુ પણ આવીને ઉભા રહીએ તો કઈ નહીં બને. એ નહીં બને. આ બહુ જગ્યા સાંકડી છે, એકની જગ્યા છે તો એકમાં કા પ્રભુને રાખ અને કાં તું પ્રભુમાં સમાઈ જા. હિસાબ બહુ સરસ છે, કાં તું તારું અસ્તિત્વ મિટાવી દે પછી તું પ્રભુમાં છો, બે છો પછી તો બે છો. પ્રભુને મિટાવવાનો ધંધો કરીશ માં. આજે આપણે ધંધો શું કરીએ છીએ કે જો બે ની જગ્યા ન હોય તો ભગવાનની બાદ બાકી કરો, આપણી જવા દઈએ આપણે આગળ. આપણી વાત ત્યાં આવીને ઊભી રહે છે, કારણ કે અનાદિનો અહમ, આ જીવથી પોતાનું સ્વરૂપ, ભ્રાંતિનું, દેહાધ્યાસનું સ્વરૂપ છૂટતું નથી. મેરા કે કબીર સાહેબ કે શ્રીમદ રાજચંદ્ર પણ એમ કે, જિન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાય, લક્ષ થવાની તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. આ બધા શાસ્ત્રો તને એક જ લક્ષ થવા માટે કહે છે કે જિન પદમાં નિજ પદ છે, સમાઈ જાય છે. જિન પદની ભક્તિ કર એટલે આત્મ સ્વરૂપની ભક્તિ થાય છે. જિન પદની તું ભક્તિ કરીશ, જિન પદની આરાધના કરીશ, જિન પદની ઉપાસના કરીશ, એ સ્વરૂપની જ ઉપાસના છે, સ્વરૂપની જ આરાધના છે, સ્વરૂપને જ પામવાનો માર્ગ છે, જુદા નથી. જ્ઞાનીઓની ભાષા જુદી જુદી હોય, ભાવ એક જ. ભાવ એક હૈ સબ જ્ઞાની કો મૂર્ખ ભેદન પાવે, અપને સાહિબ કો પહેચાને સો જસ લીલા પાવે. અબ મેં સાચો સાહિબ પાયો, અબ મેં સાચો સાહિબ પાયો. યશો વિજયજી મહારાજ કહે છે કે બધા જ જ્ઞાનીઓનો ભાવ એક જ છે પણ મૂર્ખ ભેદ ન પાવે. આ મૂર્ખ છે ને જે જીવ, એ આ ભેદ સમજી શકતો નથી, એ શબ્દના ભેદમાં પડ્યો જાય છે, ભાવને પકડતો નથી. એ મીરાના વાક્યમાં શું કીધું છે, કબીરે શું કીધું છે, યશો વિજય શું કહે છે, રાજચંદ્ર શું કહે છે, ગીતામાં શું કીધું છે, ગીતાની વિવેચના કરનારા ફલાણા ભાઈ શું કહે છે, ઢેકણા ભાઈ શું કહે છે, એ ભેદ શબ્દને પકડી પકડી નહીં. આમ સાહેબ, અરે એક શબ્દનો અર્થ એક જગ્યાએ એક થતો હોય, બીજી જગ્યાએ બીજો થતો હોય, એક કાળમાં એક થતો હોય, બીજા કાળમાં બીજો થતો હોય, એક જગ્યાએ એક ક્ષેત્રમાં એક થતો હોય, બીજા ક્ષેત્રમાં બીજો થતો હોય, અહીંયા થતો હોય મહારાષ્ટ્રમાં જુદો થાય, મહારાષ્ટ્રમાં થતો હોય પંજાબમાં એનો અર્થ જુદો થતો હોય, આજ પહેલા 50 વર્ષ પહેલાં એનો અર્થ જુદો થતો હોય. આ કંઈક ખબર છે આપણને કે પરિવર્તનશીલ જગતની અંદર શબ્દ તો બદલાતા રહે છે, ડિક્શનરી બદલાતી રહે છે, એ તો આખરે જડ છે, અભિવ્યક્તિનું માધ્યમ છે. શબ્દને ક્યાં ચોટી દે, ભાવને પકડો. જો આ લખ્યું છે વાંચો એમ કે આપણને પછી લે આવે ચોપડી, આ વાંચો આમાં શું લખ્યું છે. જે લખ્યું હોય. એટલે જૈન દર્શનમાં કહ્યું કે વાંચતા પહેલાં સ્યાદવાજ સમજજે અને એકાંત દ્રષ્ટિ રાખજે, એકાંત ક્યાંય પકડાય નહીં. અને સ્યાદવાદમાં જ્ઞાનીઓએ લખેલી વાતના શબ્દોને નહીં પકડવાના, એની અપેક્ષાને પકડવાની. કઈ અપેક્ષાએ આ વાત લખી છે? એ અપેક્ષા પકડવા માટે જો ચિત્તની શુદ્ધિ ન હોય, નિર્મલતા ન હોય, તો સાચી અપેક્ષા ન પકડાય. એને ગમ કહેવાય છે. ગમ એટલે સમજ પડવી, સુગમતા જેને કે ગમ. તો ગુરુગમ શબ્દ મૂક્યો કે તારાથી નહીં પકડાય, તારાથી અપેક્ષા નહીં પકડાય. માટે અપેક્ષા પકડવી હોય તો વાત ભલે એ ના હોય, શાસ્ત્ર ભલે એ ના હોય, પણ તારે વાંચવું હોય ત્યારે એની અપેક્ષા શું છે એ સમજવી હોય તો ગુરુગમ વિના નહીં સમજાય. માટે ગુરુગમ જોશે.
જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમયને સુખકાન.
જીન પ્રવચન આગમમાં ગ્રંથિત થયા છે. આ સૂત્રો એની દુર્ગમ્યતા એવી છે કે ગમે તેવો મતિમાન હોય તો પણ થાકી જશે, બહુ થાકી જશે. થાકે અતિ મતિમાન. આપણી મતિ જ્ઞાનથી નહીં પકડાય તો શું કરવું સાહેબ? આનો કોઈ ઉપાય ખરો? માર્ગ હોય અને ન પકડાય? પકડાશે. ગુરુગમ અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. અરે એક અવલંબન લઈ લે, દ્રષ્ટિ મળી જશે. વાત કેમ સમજવી એનું સૂત્ર મળી જશે. અને આ સૂત્ર જૈન દર્શને આપ્યું, સ્યાદવાદ અને અનેકાંત. વસ્તુને જ્યારે વાંચો અને વિચારો ત્યારે સ્યાદવાદથી, અપેક્ષાથી વાંચજો અને વિચારજો, મનન કરજો. અને જ્યારે સમજણ કેળવવી હશે ત્યારે અનેકાંતથી પકડજો. એટલે વસ્તુમાં એકાંત ધર્મ નથી, અનેકાંત છે. એક દ્રષ્ટિથી વાતને પકડવી નહીં, સત્યને અનેક પાસા છે. બીજું પાસું પણ હોઈ શકે છે, આપણી ધ્યાન બહારનું પણ પાસું હોઈ શકે છે. સર્વજ્ઞની દ્રષ્ટિમાં બધા પાસાનો સમાવેશ થાય છે, છદ્મસ્થની દ્રષ્ટિમાં બધા માઇનસ થોડા. કોક ને કોક પાસું મારાથી છટકી જાય, કોક ને કોક પાસું તમારાથી છટકી જાય. છદ્મસ્થનો અર્થ જ અપૂર્ણતા. કોઈ અપેક્ષાએ અપૂર્ણતા, કોઈ અપેક્ષાએ, કોઈ અપેક્ષાએ અપૂર્ણતા રહી જાય. માટે જીવે ક્યારે એકાંતિક આગ્રહમાં પડવું નહીં, અપેક્ષાએ સમજવા પ્રયત્ન કરવો. અને આ અપેક્ષા કેવી રીતે સમજાય જીવને? શું કરે સામાન્ય જીવ? કૃપાળુ દેવ એને માટે વાત મૂકે છે. ગાંધીએ પ્રશ્ન કર્યો કે અભણનો મોક્ષ થાય ખરો? કેમ ભાઈ આવો પ્રશ્ન કેમ કર્યો? તો કે એ કોઈ જે શાસ્ત્ર વાંચી ન શકે, એને તો એક અક્ષર જ એને વાંચતા નથી આવડતો, અક્ષર જ્ઞાન જેને નથી, હવે એનો મોક્ષ કેદી થાય? કેમ કે એને ખબર જ નથી મોક્ષ શું. કૃપાળુ દેવે કીધું થાય. અભણ ભક્તિ કરી શકે છે, ભક્તિથી જ્ઞાનની નિર્મલતા થાય છે. નિર્મલ જ્ઞાન મોક્ષનો હેતુ છે. મોક્ષ થવા માટે આવશ્યકતા ચિત્તની શુદ્ધિ છે, અક્ષર જ્ઞાન નથી, અંતઃકરણની નિર્મલતા છે, શાસ્ત્રીય જ્ઞાન નથી. નહીં હોય તો ચાલશે, સરળતા જોઈશે, ચિત્તની નિર્મલતા જોશે. વિષય કષાયથી મલિન થયેલું ચિત્ત, સંસારના ભોગ ઉપભોગ પ્રત્યે દ્રષ્ટિ રાખતું ઘસડાતું ચિત્ત, સમયે સમયે પર વસ્તુ પ્રત્યે મોહ પદાર્થમાંથી લીન થયેલું આસક્તપૂર્ણ ચિત્ત, આ ચિત્તથી કોઈ દિવસ પરમાત્માના શબ્દો અથવા તો મુક્તિનું જ્ઞાન સમજી નહીં શકાય. ભક્તિ એના માટે જોશે. આ ચિત્તને નિર્મલ કેમ કરવું? અંતઃકરણને સરળ કેમ બનાવવું? જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ જોશે, પરમાત્મા પ્રત્યે પરમ સ્નેહ કરવો પડશે. માટે કહે છે કે પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ, વિકટતા ગમે તેવી હોય એટલે કે એને માટે જે કંઈ છોડવું પડે એ છોડવું, વિકટતા એક જ છે, આપણે સંસાર પ્રત્યેની પ્રીતિને તોડવી પડે તો જ પ્રભુ પ્રત્યેની પ્રીતિમાં આપણે જોડાઈ શકીએ. હવે એ તોડવામાં ગમે તેવી મુશ્કેલી પડે તો પણ તોડવી, તોડવીને તોડવી. જ્ઞાનીની આજ્ઞા શું વરકું છે કે જ્ઞાનીએ શું આજ્ઞા કરી? જ્ઞાની એમ કીધું છે કે સંસારની પ્રીતિ તોડવી. બોલ, હવે તને શેમાં પ્રીતિ છે? કેવી રીતે કૃપાળુ દેવ સામાન્ય ખેડાના ચરોતરની અંદર ફરતા હોય અને એકને પૂછો કે તમને કયું શાક ભાવે સૌથી વધારે? એટલે પેલા એ કીધું, મને તો વાલ પાપડીનું શાક બહુ ભાવે, તો આજથી ખાતા નહીં. હવે આ જ્ઞાની હતી કે વ્યાખ્યાન નથી ચાલતું, કરીએ છો ને? બોલો, ભક્તિ રિચાડો કૃપાળુ દેવ પાસે, ભગવાન માનીને આવે. કૃપાળુ દેવ પ્રશ્ન કર્યો, જ્ઞાનીને તો સદાય આવનાર મુમુક્ષુનું હિત જ હૈયે વહેતું હોય, એટલે જ્યારે જે મળે એનું તરત જ એના જ્ઞાનની અંદર જે પ્રકાશ થાય, એટલે આને હવે પૂછ્યું. જો સંયોગ બરોબર થાય તો ઓલો જવાબ દે ને તો ન દે. જે એક જેને પૂછ્યું કે પાણી પીવું છે, તૃષા લાગી છે એમ પૂછ્યું તો કે ના સાહેબ, મારે 24 છે. અરે તમે કાંઈ અહીંયા પાણી પીવું છે એટલે કૃપાળુ દેવ માટલામાં રહોડામાંથી જઈને તને પાણી પાવાના હતા? જ્ઞાનીએ જરા જોયું કે આનો ઉદય હશે તો થશે, પામશે તો કે હોય જાય, આપણે બીજું શું થાય? નહીં તો રાખી રાજ સત્સંગ સ્વાધ્યાય પામી જાત. પણ કે તૃષા લાગી તો ના સાહેબ, મારે 24 હોઈ જાવ તો સારું, શક્ય કામ પૈતું. જ્ઞાનીએ પૂછ્યું કે તમને કયું શાક ભાવે છે? એટલે શું જમાડવાના હતા કૃપાળુ દેવીને? એમ કૃપાળુ દેવી એને જમવાનું ઉતરવાના હતા? આપણે કોકને કંઈ પછી પૂછીએ કે શું બનાવીએ, તમને શું ભાવશે, એમ એવો અર્થ હતો ત્યાં? અપેક્ષા સમજવી જો. હવે જો સાદી આપણી સંસારની રીતમાં શું, તો કે કૃપાળુ દેવે એને એટલા માટે પૂછ્યું હતું કે કૃપાળુ દેવ પછી બજારમાં શાક લેવા જાય એમ, ઓલા જે ભાવે છે એ? શું વાત, અપેક્ષા વિના વસ્તુ સમજાય નહીં કોઈ દિવસ. દાખલા એ નહીં હોય, પ્રસંગ એ નહીં હોય, વાંચન એ નહીં હોય. અપેક્ષા પકડો, જ્ઞાનીના ભાવ શું હોય કે આ જીવ જ્યાં રોકાયો હોય ત્યાંથી એને છોડાવો, જ્યાં સંસારમાં એની પ્રીતિ હોય ત્યાં તોડાવવી, જેની જ્યાં હોય ત્યાં. કોઈની અસનિયામાં હોય, કોઈની ગાડલામાં હોય, કોઈની વાડ ખાવા પીવાના પદાર્થમાં હોય, કોઈની કોઈ વિશેષ પ્રકારની વસ્તુમાં હોય, જ્ઞાનીનું કામ એ સંસાર પ્રત્યેની આ જીવની પ્રીતિ તોડાવવી અને પરમાત્મા પ્રત્યે જોડાવવી. એટલે જ્યારે જ્યારે જુદા જુદા લોકોને જ્ઞાની જુદી જુદી આજ્ઞા આપે, કેમ? અને કોઈ એમ નક્કી કરી નાખે કે આપણે વાલ પાપડી ખાવાનું બંધ આજથી એટલે મોક્ષ મળી જાય, અરે એ વાલ પાપડી ખાવાનું બંધ કરવાથી ઓલાને જે લાભ થયો છે પરમાત્માનો, એવો આપણને ન થાય ઊંધે માથે પડીએ તો, પાછું એ સમજવું નહીં. અપેક્ષા સમજવાની, જીવ ક્યાં રોકાયો છે, જીવની વૃત્તિ ક્યાં બંધાઈ ગઈ છે, ત્યાંથી તોડાવવાની, કટ ત્યાંથી કરવાનો, છેદ ક્યાં મારવો.
જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત.
છેદક દશા, કારણ બંધના મારું જુદું હોય, તમારું જુદું હોય, પ્રત્યેક જીવનું જુદું હોય. જીવ જે ભૂમિકામાં ઊભો છે, કોઈ જુદા જ કારણથી બંધાયો છે, કોઈ કઈ ખાતો પીતો નથી છતાંય બંધાયો છે, કોઈ સર્વસંગ પરિત્યાગી છે છતાંય બંધાયો છે. ખ્યાલ આવે છે? છોડ્યું છે એવું કે જે બાંધ્યું છે એના પ્રતિ જેનાથી બંધાયો છે એને જ છોડ્યું, કોઈ માનથી બંધાયો છે અને આખા સંસારનો ત્યાગ કરીને નીકળો અને પછી માન કસાય ઉત્તરોત્તર વધતો જાય, તો નોકરી છોડી, ધંધા છોડ્યા, આ બધા ઉપભોગ પ્રલોભ લાલચ પ્રલોભન બધું અમે આવા ટેમ્પટેશન ને આવા એટ્રેક્શન છોડ્યા, બધું બરોબર. પણ જેનાથી તું બંધાણ હતો ને એમાં તને મોકળાશ મળી એ ઉભી કરી, તે ઓલું બધું ગયું એટલે હવે મજા આવી ગઈ. ક્યાંક માન કસાય, ક્યાંક માયા કસાય, એના તો પેટા પ્રકાર અનેક છે, અનંત પ્રકારના કર્મો વિચિત્રતાથી પ્રવર્તે છે. જીવ ક્યાં બંધાયો છે એ એનો વિષય છે. જ્ઞાનીનું કામ આવો પુરુષ કોઈ મળે છોડાવી નાખે, અને એ જ વિકટ હોય આખો સંસાર છોડવો સરળ, ક્રોધ છોડવો કઠિન. કૃપાળુ દેવ, આપણે ઉદયરત્ન મહારાજ કહે છે, સાધુ ગણો તપિયો હતો ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો ચંડ કોશિયો નાગ, કડવા ફળ છે ક્રોધના. આ ચંડકોશિયો કોણ થયો, કયો જીવ થયો? સર્વસંગ પરિત્યાગી થયો, જ્ઞાની થયો, ગુરુ જે કહેવાતો તો તે થયો. કોઈની અવજ્ઞા નથી, સમજવું છે કર્મ કેટલું અટપટું છે. બધું જ છોડી શકનાર પોતાના કશાય ન છોડી શકે, બધા જ ટેમ્પટેશન છોડી નાખે, અમે આમ કર્યું તેમ કર્યું આ છોડ્યું, એના જ ઘણા ગામોમાંથી નવરા ન પડે. એટલે જ કૃપાળુ દેવે પ્રભુશ્રીને કીધું. પ્રભુશ્રીને એમ થયું કે આને ખબર નથી કે અમે શું છોડ્યું છે. ઘર છોડ્યું, બે બૈરી છોડી, એકનો એક દીકરો છોડ્યો, જામીન આ બધી જરજામીન બધા છોડ્યા અમે, કેટલી અમારી મિલકત. અને કૃપાળુ દેવે કે શું છોડ્યું છે મુનિ, શું છોડ્યું છે તમે? અને જે ઠપકો દીધો મુનિ કહે છે, સહન થાય એમ નહોતું. ધરતી માર્ગ આપે તો સમાઈ જઈએ, કૃપાળુ દેવ સામે આંખ મિલાવવાની તાકાત આ સર્વસંગ પરિત્યાગી મુનિની નહોતી. આ તો હીરાના વેપારી હતા. કારણ, બધું છોડ્યા છતાં અંતરની ગ્રંથિઓ જે છે ને, વિષય કષાયની ગ્રંથિઓ, એના બંધન બહુ સૂક્ષ્મ છે. એનું ઓપરેશન દુનિયાદારીમાં થતું નથી. હાર્ટના ઓપરેશન થાય, આપણે એને કહીએ કે ડાક્ટર સાહેબ ટ્યુમરની ગાંઠ તો કે કાઢી દઈએ, બરોડની તો કે કાઢી દઈએ, કેન્સરની તો કે કાઢી દઈએ, ટીબીની તો કે એનું ઓપરેટ કરી દઈએ. આપણે કે વિષય કષાયની ગાંઠ છે સાહેબ, રાગ દ્વેષની ગાંઠ છે, તમે કયો ઓપરેશન બોલો, ક્યાં કરાવવું, કોની પાસે કરાવવું, કયા ડોક્ટર પાસે કરાવવું? બહુ સમજવા જેવું. આ સૂક્ષ્મ છે, આ ગાંઠો છે, આ નિર્ગ્રંથનો માર્ગ છે. આ ગાંઠ જેની છૂટે નહીં, એમ એમ કીધું કે કેન્સરની ગાંઠ હોય એનો મોક્ષ ન થાય. ક્યાંય વાંચ્યું ટીબીની ગાંઠ હોય તો મોક્ષ ન થાય એમ ક્યાંય વાંચ્યું? પણ રાગ દ્વેષની ગાંઠ હોય અને મોક્ષ થાય એવું ક્યાંય? એવું રાગ દ્વેષના પોટલા માથે લઈ આ સામાન લઈને કોઈ મોક્ષે ગયું નથી. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે, છોડવાનું આ છે. બાકીની ગાંઠો ભલે રહી, એને દેહ સાથે સંબંધ છે, એને પૂર્વે કરેલા શુભ અશુભ વેદનીય કર્મ સાથે સંબંધ છે. પણ રાગ દ્વેષની ગાંઠો એ આત્માના ભાવ પરિણામ પ્રત્યે કરેલો અપરાધ છે. અને એ અપરાધને જ્યાં સુધી પ્રત્યાખ્યાન, આલોચના, ક્ષમાપના, તપ એ દ્વારા જ્યારે ઓગાળીશું નહીં, ગાંઠને છેદીશું નહીં, ત્યાં સુધી જીવની મુક્તિ ન થાય. વિકટતા એ જ છે, આ તોડવું જીવને ગમતું નથી, જોડવું પસંદ પડે છે. વન સાઈડ ગમે, તમે કહો તો એક કલાક હું મંદિરે આવીશ, પણ બાકીના જીવનની અંદર આ તમે તોડવાની વાત કરી એમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થશે નહીં, એ તો ઉલટાનું વધશે, એ તો ઉલટાનું વધે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એક તાર સ્નેહ ઉભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. ભગવાન પોતાની વાત લખે છે. સ્વભાગભાઈને કહે છે, તમને તો લખી છે આ વિકટનું, પણ અમને તો સરળ વાટ મળ્યા છે. સરળ વાટ એટલે અમને તો પ્રભુ નિકટ છે. આત્મદર્શન જેને થયું છે એને પ્રભુ ક્યાં દૂર હતો? પણ થયું શું? પૂર્વે નિબંધન કરેલા કર્મને કારણે ઉપાધિ યોગ જે વ્યવહારમાં ઉદયમાં આવ્યો એના કારણથી અમને પ્રાપ્ત થયેલા આત્મદર્શનમાં તન્મય ભક્તિ રહેતી નથી. અમારો ખેદ તો જુદી પ્રકારનો છે, અમને કઈ આ મળ્યું ના મળ્યું નો ખેદ નથી, અમને તો અમારા સ્વરૂપ પ્રાપ્તિની અંદર જે એકતા જોઈએ. એટલે કે છે એક તાર સ્નેહ ઉભરાતો નથી, એક તાર સ્નેહ ઉભરાવો જોઈએ. હવે તો એની અંદર જ અમે લઈ લીન બની જઈએ, પણ ઓલું ઉદય કર્મ છે ને એ હવે કોઈને છોડતું નથી. કર્મની જુઓ વિચિત્રતા. જ્ઞાનીને પણ જ્યારે ઉદયાવલીમાં કર્મ, જો પેલા ખપાવી દીધા હોત તો ખપી ગયા હોત, પણ જે ખપાવ્યા નથી એવા કર્મો ઉદયમાં આવ્યા પછી ઉદયમાં આવેલા કર્મોના વિપાકને રોકવા માટે ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર શક્રેન્દ્ર કે તીર્થંકર પણ સમર્થ નથી. એવો આ કર્મનો પણ એક નિયમ છે, અબાધિત નિયમ છે. એટલે અહીંયા જ્ઞાની કહે છે કે અમને વાટ તો સરળ મળી ગઈ છે, વાટ મળી ગઈ છે. પૂર્વનું આરાધન પણું છે, આત્મદર્શન જેને થયું છે, જેને એની નિર્મળતા છે, પણ એની મુશ્કેલી શું છે? તન્મય ભક્તિ રહેતી નથી, અમે એમાં જ લીન થઈએ. એક તાર સ્નેહ ઉભરાતો નથી, આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. શું કામ વનવાસ? જો વનવાસ હોય તો ઉપાધિના સંગ પ્રસંગથી અમે વેગળા થઈએ. ઉપાધિની અંદર છીએ એ એક જ અમને અત્યારે પ્રતિકૂળતા છે. જો ઉપાધિથી અમે દૂર થઈ જઈએ તો અમને દર્શન તો સરળ વાટ તો મળી ગઈ છે, એની અંદર તન્મય ભક્તિ અમે કરી શકીએ. જો આ ઉપાધિ ન હોય તો અમને વનવાસની ઈચ્છા એટલા માટે થાય છે કે જેટલો સમય વનવાસ એટલો સમય અમે ઉપાધિથી દૂર. અહીંયા વનવાસની કલ્પના કેવી કરી છે? કોઈ જાતની સંસારની ઉપાધિ નહીં. નિવૃત્તિ સ્થાનમાં જઈએ એટલે કેવળ નિવૃત્તિ, હું અને મારો પરમાત્મા, એ સિવાય કાંઈ નહીં. અહીંયા તો થેપલાનો ડબ્બો, ભાતાના પોટલા, આ બધું હોય પછી નિવૃત્તિ સ્થાનમાં જવાય. સેલ્યુલર ફોન, STD વ્યવસ્થા, બસ, ગાડી, કમ્યુનિકેશન, ડૉક્ટર, પૂછે એવો ડૉક્ટર છે, પણ કાકા ડૉક્ટર ન હોય તો દેહને દર્દ થશે. આત્માનો ડૉક્ટર બેઠો છે, અહીંયા જવું છે કે દેહના? તો ડૉક્ટર તો અહીંયા ઘણા હાલી બધા બેઠા જ રાહ જોઈને તારી, એના સારું થઈને તારે નિવૃત્તિ સ્થાનમાં જવું છે? પૂછે એવા આપણને પાછી અહીંયા કઈ પાછી આમ ડૉક્ટરની વ્યવસ્થા હશે કે નહીં? નક્કી તો કરો આપણે શેના માટે જવું છે, આપણે શું કામ જવું છે તો નક્કી કરી લઈએ, પછી વાત કરશું બાકીની બધી. અરે આ જીવને એનું ક્યાં નિવૃત્તિનો અર્થ, નિવૃત્તિની અવસ્થા. આવો મહાન શબ્દ આપણો જૈન દર્શનમાં નિવૃત્તિ ધર્મ. લોકો કેમ કહે કે જૈનોનો ધર્મ નિવૃત્તિ ધર્મ છે? અમારે તો પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ વિના જીવ નથી, એના વિના કલ્યાણ નથી. સંસારને, માનવતાને, ફરાણું, ઢીકણું કંઈક બોલ્યા કરે. અરે ભાઈ, તો એનો અપેક્ષા સમજ. પ્રવૃત્તિની અપેક્ષા અને નિવૃત્તિની અપેક્ષા, જેને સ્વરૂપની અંદર લીન થવું છે એને સંસારનો કોઈ તંતુ જોઈએ નહીં, કોઈ અનુસંધાન જોઈએ નહીં. જેણે પ્રવૃત્તિની વાત કરી છે કે કર્મ કરવા જ, કર્મ વિના જીવનો ઉધાર નથી, કર્મ અનાસક્ત ભાવે કરવા, ઈ ગીતામાં પણ લખ્યું છે તજે દે કમ કલસ્યાર્થે. એક કુળને માટે એકનો આપણે ત્યાગ કરી દેવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો, દેશને માટે ગામનો ત્યાગ કરવો, પણ આત્માર્થે પૃથ્વીમ ત્યજે, તારા આત્માના કલ્યાણ માટે તો આખી દુનિયાનો ત્યાગ કરવો. ત્યાં પ્રવૃત્તિ ધર્મ જ્ઞાની કહે છે ના, આત્મકલ્યાણ કરવાની જ્યાં વાત આવે છે ત્યાં વાત બધી ગૌણ થાય છે. તો મુખ્ય અને ગૌણ આ એક અપેક્ષાનો વિષય છે. સંસારમાં રહેવું હોય તો મુખ્ય ગૌણ વિચારવું જોઈએ. પરમાર્થમાં જવું હોય તો નિવૃત્તિની અંદર પ્રવૃત્તિની ગૌણતા સ્વીકાર્યા વિના નિવૃત્તિ ધર્મ કેમ સમજાય? અને પછી લૌકિક જે કંઈ તર્ક છે, ન્યાય છે, બધા લગાવ્યા કરો એટલે આપણે ગૂંચાયા કરીએ, આપણે વિભ્રમમાં પડીએ, આપણે સંદેહમાં પડીએ, અને આ જીવ આવી જ રીતે મૂંઝાયા કરે. પ્રવૃત્તિ કરવી કે ન કરવી, એ ઓલો એક ટપાલીની દાખલો કે ચક્રમનો આવે છે કે 6 મહિના સુધી ચલ જાઉ કે ટપ જાઉં, ચલ જાઉં કે ટપ જાઉં, કે ઊંધો પડ્યો ખાડમાં. ઓલો કે પણ કાકા વિચાર તો કરવો, તો કે 6 મહિના વિચાર કર્યા પછી જ પડ્યો કે એલા પડવામાં તારે 6 મહિના વિચાર કરવા પડ્યા? આ જીવને બસ કોકે આમ કીધું કે ના ના, પ્રવૃત્તિ વિના તો હાલે જ નહીં, એટલે આને નક્કી કર્યું પ્રવૃત્તિ જોઈ. પાછું વળી ક્યાંક વાંચી આવે તો કે નિવૃત્તિ વિના ઉદાહરણ, નિવૃત્તિ કે પ્રવૃત્તિ, નિવૃત્તિ કે પ્રવૃત્તિ, બસ એમાં ઉકલી જાય. ભાઈ જે કરવું હોય, જેટલા દિવસ કરવું હોય, જેટલો સમય કરવો હોય, તો નિવૃત્તિ ધર્મનો સ્વીકાર કર. નિવૃત્તિ ધર્મનો વાત એટલી અસંગતાનો આ ધર્મ છે. કોઈ સાથે સંસારના પર પદાર્થથી તું ભિન્ન છો, એકત્વ ભાવના બરોબર મગજમાં લેવી જોઈએ, ચિત્તમાં ધારણ કરવી જોઈએ, અન્યત્વ ભાવના ધારણ કરવી જોઈએ કે ના મારા તન રૂપ કાંત યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવનધરા, એ મોહ અજ્ઞાતના રે રે જીવ વિચાર એમ સદા. હે જીવ, આ વિચાર કર, પર એ પર છે, સ્વ એ સ્વ છે. હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. મારો આત્મા, મારું ચૈતન્ય, મારું સ્વરૂપ, એનું એકત્વપણાનો વિચાર કર અને ત્યારે નિવૃત્તિ ધર્મ સમજાય. અપેક્ષિત વાતને અપેક્ષા પકડો, ગુચાઈ જઈશું નહીં તો ક્યારેય સ્પષ્ટ નહીં થઈએ. અને જેની પાસે ક્લેરિટી ઓફ કન્સેપ્ટ નથી, એ ગમે તેવો વિદ્વાન હોય ને કાંઈ ચાલે નહીં, એને માર્ગ નહીં મળે, કારણ કે ગોથા જ ખાતા. બહુ ચોક્કસતા જોઈએ વસ્તુને સમજવામાં, બહુ ચોક્કસતા. અને એને માટે થઈને આ બે જ બેરોમીટર, સ્યાદવાદ અને અનેકાંત. સ્યાદવાદ એટલે કઈ અપેક્ષાથી સમજાશ, શબ્દ એના છે, વાત એના છે, અપેક્ષા તારી કઈ છે. અને અનેકાંત, એકાંતનો નિર્ણય કરીશમાં. અહીંયા કે છે, આવા જ્ઞાની પુરુષ કે છે, અમને તન્મય ભક્તિ રહેતી નથી, એકતાર સ્નેહ ઉભરાતો નથી, આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. વનવાસની ઈચ્છા થયા કરે છે. હવેનું વાક્ય જુઓ, જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, અને જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે. ભાઈ, અમને વનવાસની વારંવાર ઈચ્છા રહ્યા કરે છે, પણ સાહેબ તમે બહાર વ્યવહારમાં છો એટલે તમને આ નિવૃત્તિમાં જવાની ઈચ્છા છે, પણ વ્યવહારમાં હોવા છતાં તમારી અંદરની દશા શું છે? તો કે છે, વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. સમજાય? યોગ વાસિષ્ઠની અંદર વસિષ્ઠ મુનિ સામે રામચંદ્રજી 16 વર્ષની ઉંમરે એને જે અદ્ભુત વૈરાગ્ય પ્રગટ્યો છે એ લખે છે. અને એ વસિષ્ઠને કહે છે, કોઈ સ્થિતિ સંસાર પ્રત્યેની, કોઈ અવસ્થામાં એને ચેન પડતું નથી, એવો અજંપો અને એવી અવસ્થા. અને એ વસિષ્ઠ મુનિ એને સાંત્વનાને બોધ આપે છે. કૃપાળુદેવ લખે છે કે અમે મોક્ષમાળા લખી ત્યારે અમને યોગ વસિષ્ઠમાં રામ ભગવાનને જેવો વૈરાગ્ય હતો તેવી વૈરાગ્યની દશા અમારી હતી. 1942 અદ્ભુત વૈરાગ્ય ધર રે. 42 ની સાલ, 24માં જન્મ, અદ્ભુત વૈરાગ્ય. આ વૈરાગ્ય કેવો? ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. આ સ્થિતિ સમજાય, પકડાય, પ્રતીતિમાં આવે? ઘર અને વનમાં જેને ભેદ નથી એવો વૈરાગ્યવંત આત્મા સંસારમાં પૂર્વના કર્મના ઉદયના કારણે રહે અને નિવૃત્તિના કારણે વનવાસની ઝંખના કર્યા કરે. ઘરને વનમાં ભેદ નથી છતાં વનવાસની ઝંખના કર્યા કરે. શું કામ? તો કે ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે. ઉપાધિની વચ્ચે રહીએ તો ઉપયોગ ત્યાં જાય, રાખવો પડે. અંદરમાં વૈરાગ્ય, ઘર અને વનનો ભેદ નથી, પણ જ્યાં સુધી વનમાં ગયા નથી ને ઘરમાં છીએ ત્યાં સુધી અંતરંગનો આવો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોવા છતાં ઉપાધિના પ્રસંગનું પરિણામ એ આવે છે કે અમારે ઉપયોગને અંદરથી બહાર લાવવો પડે છે, ઉપયોગ એમાં આપવો પડે છે. અને આપણે જ્યારે ઉપાધિની અંદર હોય ત્યારે સમજી રાખવું કે આવા સમર્થ જ્ઞાની પણ કહે છે કે ઉપાધિના સંગમાં જીવના ઉપયોગને ત્યાં વારંવાર
છૂટી જાય, સ્વરૂપથી છૂટી જાય, પર સાથે ખેંચાઈ જાય. આવા સવર્થ પુરુષો પણ આ કહે છે તો મારા તમારા જેવાનું શું કહ્યું, આપણે તો કયા અવસ્થા છે. કૃપાળુદેવે આ વાતને લખી છે 516માં. ગ્રસ્થાવસ્થાની અંદર અભોગી જેવા અવ્યવસાયી એવા ભગવાન મહાવીર વર્ધમાન એ રહેતા હતા, અને છતાં પણ બધું છોડીને ચાલી નીકળ્યા. તો સંસારમાં રહીને મુક્તિ પ્રાપ્ત કરવાની જગતના જીવો કયા આધારે વાત કરતા હશે. જો મહાવીર જેવાને પણ જન્મજાત જ્ઞાની, ત્રણ જ્ઞાન જેને જન્મથી હતા, અભોગી જેવા અવ્યવસાયી જેવા, એને કોઈ બંધન આ ત્રિશલા નંદનને સંસારમાં નહોતું, એવા સંસારના બંધનને પણ છોડીને મહાવીર પોતાની આત્મસાધના કરવા માટે તીર્થંકરાદી ઋષભદેવાદીએ આ જ કર્યું છે, તો જગતના જીવો કયો મદાર રાખીને સંસારમાં રહીને મુક્તિ મેળવવાની વાત કરે છે. ઉપાધિનો પ્રસંગ, ઉપાધિનો સંગ આત્માના ઉપયોગને એના તરફ ખેંચે છે. જ્ઞાની પુરુષ વાસ્તવિક વાત કરે, કેવળ તત્વજ્ઞાનની શુષ્ક જ્ઞાનની વાત કરે તો કે તું આત્મા છો, એ પર છે, એ પર એનું કામ કર્યા કરે, તું તારું કર્યા કરે. અરે મૂર્ખ થામાને એની વચ્ચે રહીને એનું કામ કર્યા કરે. આવી ખોટી વાતો કરવાને કારણે જ આખા ધર્મથી લોકો ભ્રષ્ટ થઈ ગયા છે. હું જુદો છું, એ જુદો છે, જુદો નહીં ભાઈ, ભેગા છો. સંયોગની અવસ્થામાં જીવીએ છીએ, આ વાસ્તવિકતા છે, હાર્ડ ફેક્ટ્સ, રિયાલિટી. અને એ સમયે ઉપયોગની ધારા અંદરથી છૂટી જશે. પરમ જ્ઞાનીઓએ પણ આ માર્ગને અખત્યાર કર્યો છે, અનુભવથી કહ્યું છે. એટલે જૈન દર્શનને નિવૃત્તિ દર્શન અને આવો નિર્ગ્રંથનો ધર્મ કીધો છે કે ભાઈ તો જ થાય, અવસ્થા તો આ જ લાવવી પડ્યો, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ધોરી માર્ગ આ જ, કોઈ અપવાદને પકડી નહીં લેવાનો, તો એકાંત થશે. અનેકાંતમાં જવું હોય તો માર્ગ આ જ છે. એટલે કહે છે કે ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે. એટલે ઉપાધિના કારણે પ્રસંગનો સંગ હોય એટલે ઉપયોગ એમાં જાય, આ જ્ઞાની કે છે જાય, જરૂર પડે છે. પણ જેથી પરિણામ શું થાય, પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે, આવરણને આણવું પડે છે, જતું નથી. આ પુરુષ તો એમ લખે છે કે અમારે આવરણને આણવું પડે. પરમ સ્નેહ, એ પરમ તત્વ પર, એ પરમાત્મા પર અમારો જે પરમ સ્નેહ છે એના ઉપર આવરણ આવી જાય છે. એ આવરણ આવીને જ જતું, અમારે લાવવું પડે છે, કારણ કે ઉપાધિનો સંગ છે. તન્મય ભક્તિ નથી થઈ શકતી. અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. સંકલ્પ જુઓ, સંકલ્પ શું છે જીવનનો? પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ, જેથી અમને તન્મય રહે, તન્મય ભક્તિ આવે અને એક તાર અમારામાં આ પ્રેમ ઉભરાય, સ્નેહ ઉભરાય, તન્મય ભક્તિ. અને આવી પ્રેમ ભક્તિ જો પ્રગટ ન થાય જીવનમાં, આવો પરમ સ્નેહ જીવનની અંદર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ ત્યાગ કરવાની ઈચ્છા. જો સંકલ્પ જ્ઞાનીનો, કયા નિશ્ચય બળથી જ્ઞાનીઓ જીવે છે? સંકલ્પથી જ્યારે જીવ જોડાય છે ત્યારે એ મુક્તિનો આરાધક બને છે, અને વિકલ્પથી જીવ જ્યારે જોડાય છે ત્યારે એ સંસારનો આરાધક બને છે. આજ સુધી અનાદિકાળથી આપણે અનંતકાળ સુધી સંસારની આરાધના કરી છે. જીવે સંકલ્પથી, હવે મુક્તિના સંકલ્પથી માત્ર મોક્ષ અભિલાષ, એમાં કોઈ વિકલ્પ નહીં. આત્માથી સૌ હીન, કોઈ વિકલ્પ નહીં, એકમાત્ર મોક્ષ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. સંકલ્પથી જીવ જોડાય, એ જીવ મુક્તિની આરાધનામાં જોડાય છે. વિકલ્પથી જે જીવ જોડાય, આમ કરું તેમ કરું, આને મળી આવું, આમ કરવાથી સુખ થાય, સુઈ જાઉં તો મજા આવશે, ઊભો રહું તો મજા આવશે, આ ખાવ તો સુખ મળશે, આ નહીં ખાવ તો સુખ થશે, આ વાંચી લઉં, આની પાસે જાઉં, આ જોઈ લઉં, આ સિનેમા શોમાં જાઉં, આ જરા બહાર જાઉં, મહાબળેશ્વર જાઉં, કુલુ મનાલી જાઉં તો શાંતિ થાય, ફલાણું કરું તો આમ થાય. સંસારની અંદર છો ત્યાં સુધી આમાં કાંઈ નહીં થાય, બધે આમ જ તૈયાર કરશે. ભાઈ, એકમાત્ર આત્માર્થની સ્વરૂપની પ્રાપ્તિના સંકલ્પથી જીવનની આરાધના કર, બાકીના બધાને ગૌણ કર, એની મેળે માર્ગ મળશે. અહીંયા કહે છે દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી, આગળ જો સંકલ્પનું બળ. હવે કદાપી સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશો. સર્વાત્મા નિયતિ, કદાચ અમારો દેહ છૂટી જાય એવી કદાચ ઈચ્છા હોય એની, તો પણ ગમે તેવી દીનતાથી પ્રભુની ભક્તિ કરીને. કૃપાળુ દેવે કહ્યું છે દ્વેષ દ્વારા નથી લઘુતા કે દીનતા. પ્રભુ અમે દીન થઈશું, અને અમે દીન થઈએ તો જ તું દીનાનાથ છો. કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીનનાથ, પાપી પરમય નાથ છો ગ્રહો પ્રભુજી હાથ. આ ભક્તિનું જોર છે. દીન થઈએ તો પ્રભુ દીનનો નાથ છે, દીન બંધુ છે. પણ આપણે ઉન્મત્ત અને ગર્વમાં રહીએ તો પ્રભુ આપણો નાથ છે નથી. આપણે અહમમાં રહીએ, બફમમાં રહીએ તો ભગવાન આપણો નાથ છે નથી. એને આવા જોતા જ નથી. બફમમાં રહેનારાને કે તું પેલા તારી ઈચ્છા પ્રમાણે જેટલું કરવું એટલું કરી વાળ, બધેથી થાકી જા. જેથી બધેથી થાકી જા, થાકેલો આવજે અમારી પાસે. હજી તારા ટાંટિયામાં જોર હોય ને સંસારનું પરિભ્રમણ કરવાનું, ત્યાં સુધી અહીંયા અમારા ઉમરામાં પગ દઈશમાં, અમારે તારું કામ નથી. દીનતા, પરમ દીનતા. હે પ્રભુ, આપના શરણ વિના હવે સંસારમાં મને કોઈ શરણ નથી. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ. પ્રભુ, હવે એક નિશ્ચય લઈને આવ્યો છું કે તારો જ ધર્મ, તારું જ શરણ, ન અન્ય પંથા, આ સિવાય કોઈ બીજો માર્ગ નથી. ભક્તામર સ્તોત્રમાં માનતમ સુરેશ્વરજી મહારાજા આદિનાથ ભગવાનની સ્તુતિ કરે ત્યારે એમ કહે કે મુક્તિ સિવાય હવે આથી બીજો કોઈ માર્ગ નથી. આ સંકલ્પથી, આ નિર્ણયથી પ્રભુના આંગણામાં પગ મૂકવો, આ સિવાય આપણું કલ્યાણ થાય છે. પૈસા હોય તો બધું થાય, ઓળખાણ હોય તો બધું થાય, તો કરી લેજે. જગતની ઓળખાણથી, જગતના દ્રવ્યના સંગ્રહથી જો થતું હોય સુખ તો લઈ લેજે. ભગવાન કહે છે તો અમારી પાસે આવતો નહીં. અહીંયા કહે છે કે અમે દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. જુઓ, આવી સંકલ્પનું જોર છે કે કદાચ દેહ ત્યાગની એવી ઈચ્છા હશે પરમાત્માની, તો એવી ઈચ્છાને પણ, એટલે કર્મની, પરમાત્મા એટલે કર્મની સર્વાત્મા, એને પણ અમે ફેરવી નાખીશું. એવી દીનતાનું સ્વરૂપ ધારણ કરીશું કે ઉદયમાં વ્યવહાર છે તો પણ વ્યવહારમાં મારા પણ, હું પણ, મમત્વ પણ રહેવા નહીં દઈએ. અમે છોડી દઈશું, બધું એ છોડી દઈશું. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ છ પદની દેશના પ્રકાશી છે. આ ભાવને અમે નિવૃત્ત કરશું તો પછી શું રહે? આ અમારો ભાવ છે અનાદિનો, એને નિવૃત્ત કરશું, દીન બની જઈશું, અને દીન થઈશું એ ઈચ્છાને ફેરવીશું. પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લઈ આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે, અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ, વનમાં જઈએ એમ થઈ આવે છે. અમે સુખામ વનમાં જઈએ થઈ આવે છે કે આવી પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરીને જ દેહ ત્યાગ કરવો છે, ત્યાર પહેલાં દેહ છોડવો નથી. અત્યાર સુધી દેહ પૂર્વે અનેક ધારણ કર્યા છે, અનંત દેહ ધારણ કર્યા, અનંત દેહ છોડ્યા. 84 લાખની ગતિમાં જ્યાં ત્યાં ગમે તે પ્રકારનું દેવ, નારકી, તેરેંચ, મનુષ્ય, અધોગતિ, ઉર્ધ્વગતિ, ઉપર નીચે 14 રાજલોકની અંદર પરિભ્રમણ કર્યું. કોઈ ગતિ બાકી નથી, કોઈ યોની બાકી નથી, કોઈ પણ પ્રકારની દેહની પર્યાય બાકી નથી. બધું જ કરી લીધું છે, બધું જ છોડ્યું છે, પણ બધાના અભિમાન સાથે લઈને આવ્યા છે. હવે તો એવી રીતે દેહ છોડવો છે, દીન થઈને છોડવો છે, એક એક અભિમાનને નિવૃત્ત કરવું છે. આ નિવૃત્ત કરીને, અને એટલા જ માટે આ દેહની અંદર પણ એવી દશા ઉત્પન્ન કરવી છે કે કોઈ પણ પ્રકારનું અભિમાન હવે રહીએ નહીં. આ દેહ છૂટે ત્યારે આ આત્માને વિશે કોઈ પણ પ્રકારનું ભ્રાંતિનું વળગણ, કોના સંબંધે વળગણા રાખું કે પરિહરું, આ વળગણા લઈને હવે જવું નથી. મરતી વખતે સંસારને વસીરાવીને મરવું છે. આ ભાવ કે છે, અને એટલા જ માટે કે છે, અંતરમાં તો વૈરાગ્ય ઘર અને વનમાં ભેદ નથી, પણ આવી પ્રેમ ભક્તિ જ્યાં સુધી એની પૂર્ણ લઈ આવ્યા વિના, પ્રેમ ભક્તિની પૂર્ણ લઈ આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે. અમને એમ થાય છે કે અમારો દેહ ત્યાગ ત્યાં સુધી અમે નહીં કરી શકીએ. હવે આ ઝંખના એવી અતૂટ જાગી છે, હવે લય એવી જાગી છે કે હવે એ વસ્તુની પ્રાપ્તિ આ મનુષ્ય દેહની અંદર ન થાય તો હવે અમને જંપ નહીં વળે, અને માટે જ અમને વનમાં જવાની રટણ લાગી છે કે જલ્દી વનમાં જઈએ, જલ્દી વનમાં જઈએ. 24મું વર્ષ છે, 23 પૂરા થયા છે. વનમાં જવાની રટના એટલા માટે લાગી છે કે પ્રેમ ભક્તિની પૂર્ણ લઈ પ્રભુ અમારે પ્રાપ્ત કરવી છે, ત્યાર પહેલા દેહ ત્યાગ કરવો નથી.
એહ પરમ પદ પ્રાપ્તિ નું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસ્થ